આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી વર્ષોમાં ભારત અને રશિયાના સંબંધ વધુ ગાઢ બનશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળી કામ કરવાનું આહવાન કર્યું. હાથરસ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે 6 અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા. મધ્ય, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. અને ચેન્નાઈમાં રમાઈ રહેલી મહિલા 2020 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિકસાવવામાં શ્રી મોદીના વિશેષ પ્રદાનને માન્યતા આપે છે. રશિયાના પ્રથમ ધર્મ પ્રચારક અને સંત એન્ડ્રુની સ્મૃતિમાં વર્ષ 1968માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં ભારત અને રશિયાના સંબંધ વધુ ગાઢ બનશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બંને દેશના સંબંધ અંગે વાત કરતા આ મુજબ જણાવ્યું.
મેં વિના સંકોચ કહી શકતા હું કે 25 સાલ કે હમારી ગહન યાત્રા કે મુખ્ય સત્રધાર આપ રહે હૈ ઓર મેં આપકો વિશ્વાસ દિલાતા હું કે આને વાલા ભી હમારા કાર્યકાલ હમારે સંબંધો કો ઓર ગહેરા બનાયેગા ઓર ઘનિષ્ઠ બનાયેગા ઓર હમ નયે નયે અચીવમેન્ટ કો લેકર કે આગે બઢેંગે.
દરમિયાન શ્રી પુતિને યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા ઉકેલ શોધવાના પ્રયાસો બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન શ્રી મોદીએ પ્રદેશમાં શાંતિ સ્થાપવા કોઈપણ સંભવિત રીતે મોસ્કોને મદદ કરવા ભારતની તૈયારીનો પુનરૂચ્યાર કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 40-50 વર્ષમાં ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેક પ્રકારના આતંકવાદની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં કોવિડ મહામારીને કારણે સમગ્ર વિશ્વએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. શ્રી મોદીએ ભારત રશિયા સહયોગના વખાણ કરતા કહ્યું કે આનાથી ભારતીય ખેડૂતો અને ભારતીય ગ્રાહકોને મદદ મળી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે જ્યારે વિશ્વ ઇંધણના પડકારોનો સામનો કરી રહ્યું હતું ત્યારે રશિયાના સમર્થનથી ભારતને પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ મળી. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વએ સ્વીકારવું જોઈએ કે ઇંધણ અંગે ભારત રશિયાની સમજૂતીએ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કો ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઓલ રશિયન પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પ્રદર્શન કેન્દ્રમાં રોસાટોમ પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારત રશિયા સહયોગ પર એક તસવીર પ્રદર્શન પણ નિહાળ્યું હતું. શ્રી મોદી પરમાણુ સિમ્ફની પણ ગયા હતા, જે VVER 1000 રિએક્ટરનું એક ટકાઉ કાર્યકારી મોડલ છે, તેમજ ભારતમાં કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનું મુખ્ય કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અને રશિયાના વિદ્યાર્થીઓના એક સમૂહ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભવિષ્યની સંભાવનાઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા. રોસાટોમ મંડપ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી વિકાસના ઇતિહાસ પર સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના મોસ્કોમાં અનામી જવાનોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક મોસ્કોની ક્રેમલિન દિવાલ પર આવેલું એક યુદ્ધ સ્મારક છે, જે એ સોવિયત જવાનોને સમર્પિત છે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકના ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે શાળાના શિક્ષણના સમગ્ર વિકાસ માટે આગામી 5 વર્ષની પદ્ધતિ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. શ્રી પ્રધાને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના અભિગમનો મુખ્ય સ્તંભ શિક્ષણ છે. શ્રી પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સાથે મળી કામ કરવાનું આહવાન કર્યું હતું. ઉત્તરપ્રદેશના હાથરસમાં નાસભાગ મામલાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડી એસઆઈટીએ આપેલા અહેવાલ બાદ રાજ્ય સરકારે 6 અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. વિશેષ તપાસ ટુકડીએ અહેવાલમાં લખ્યું કે ઘટના પાછળનું મુખ્ય કારણ કાર્યક્રમના આયોજનની બેદરકારી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે એસઆઈટીના અહેવાલમાં સ્થાનિક તંત્રને જવાબદાર બતાવવામાં આવ્યું છે. 2 સભ્યોની વિશેષ તપાસ ટુકડીએ એ પણ કહ્યું કે દુર્ઘટનામાં ષડયંત્ર થયું હોવાની વાતને પણ નકારી ન શકાય, પરંતુ આ માટે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. કાર્યક્રમના આયોજકે એકત્રિત ભીડ માટે યોગ્ય વ્યવસ્થા કરી નહોતી. ટુકડીએ 2, 3 અને 5 જુલાઈએ ઘટનાસ્થળ પર પહોંચી 125 લોકોની પૂછપરછ કરી અહેવાલ સરકારને આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ આગામી 12 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ, ઓડિશામાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આશંકા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે રાજ્યના કુમાઉં ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ અને નિરીક્ષણ કર્યું. 7 અને 8 જુલાઈએ મૂસળાધાર વરસાદને કારણે ઉધમસિંહનગર અને ચંપાવત જિલ્લાના કેટલાક સ્થળો પર પાણી ભરાઈ જવાને કારણે પૂર જેવી સ્થિતિ બની હતી. 1400થી વધુ લોકોને ઉધમસિંહનગરના સિતારગંજ અને ખાતીમા તાલુકાના કેટલાક સ્થળ પરથી, જ્યારે 150થી વધુ પરિવારના 400 લોકોને ચંપાવત જિલ્લાના પૂર્ણાગીરીથી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારના 120 અસરગ્રસ્ત લોકોને કુલ 6 લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે. કેન્દ્રીય ઉર્જા, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે ગુવાહાટીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે રાહત અને પુનર્વસન માટે ટૂંક જ સમયમાં એક પેકેજની જાહેરાત કરશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રના રાજ્યોમાં વીજળી અને શહેરી મંત્રીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા બાદ પત્રકારો સાથેના સંવાદમાં શ્રી લાલે કહ્યું કે કેન્દ્ર સરકાર આસામના પૂર અસરગ્રસ્ત લોકોની મદદ માટે પ્રતિબદ્ધ છે. ચેન્નાઈના એએમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શ્રેણીની 3જી અને અંતિમ T20 મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. હાલમાં મળતા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 17 રન બનાવ્યા. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટીલ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ આ શ્રેણીમાં 1-0થી આગળ છે, જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવાનો પ્રયાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર યુએસના દક્ષિણ પૂર્વ ટેક્સાસ અને લુઇસિયાનામાં ચક્રવાત બેરિલની અસરને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે. આ વાવાઝોડાને કારણે 30 લાખ જેટલા ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બેરિલનું શ્રેણી 1 હેરિકેન વાવાઝોડું ગઈકાલે સવારે દક્ષિણ ભાગમાં ટકરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી વર્ષોમાં ભારત અને રશિયાના સંબંધ વધુ ગાઢ બનશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળી કામ કરવા આહવાન કર્યું. હાથરસ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે 6 અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા અને ચેન્નાઈમાં રમાઈ રહેલી મહિલા 2020 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.